नित्यं ध्यायन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर घटकों पर पर्युषण महापर्व संवत 2062 ऑगस्ट 2006 स्वाध्याय श्रेणी नो विषय परम पद नो परम पंथ अने अत्यारना आ स्वाध्याय क्रमांक 9 एनु विषय विचारणा नो सूत्र छे जीव ने मार्ग केम मळ्यो नथी पत्र संदर्भ 194 आपनो विषय छे परम पदनो परम पंथ एना उपर भिन्न भिन्न दृष्टिकोण थी आपने विचारणा करीए छे आपने परम पदनी प्राप्ति करवी छे પણ જે કઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય એની પ્રાપ્તિનો કોઈ માર્ગ હોય પરમપદની પ્રાપ્તિ કરવી છે તો પરમપંથ દ્વારા તે પદની પ્રાપ્તિ થાય અને પરમપંથનું સ્વરૂપ શું છે એ જો ન જાણ્યું હોય ત્યાં સુધી ગમે તે માર્ગે ચાલીએ તો મંઝિલે પહોંચાય નહીં માર્ગ સારો છે સરસ મજાનો છે રૂપાળો છે મજા ગમે એવો છે પણ એ જો મંઝિલ તરફ ન પહોંચાડતો હોય તો એ માર્ગે ચાલવાનો સમગ્ર વ્યવહાર વ્યાયામ એ આપણે નિરર્થક છે ઇટ ઇઝ ઓલ ઇન વેઇન ફ્રુટાઇલ અર્થહીન પંથ નક્કી કરવામાં એ પેલા નક્કી કરવું પડે કે આ પંથ ને મંઝિલ સાથે કોઈ સંબંધ છે જ્યાં જવું છે તે લક્ષ્ય સાથે ગંતવ્ય સાથે આ માર્ગને કોઈ સંબંધ છે નહીં તો અનંતવાર જીવ ભટકે જ છે ચાલે જ છે અને ખૂબ ચાલ્યા પછી થાકે છે થાકીને પછી નક્કી થાય છે કે આપણે ખોટા માર્ગે છીએ આપણને હજુ માર્ગ મળ્યો નથી અને આ જ સામાન્ય રીતે સાધકોનો આ પ્રશ્ન છે આ સાધકોનો પ્રશ્ન છે એટલે ઉત્કૃષ્ટ કક્ષાના સાધનોનો પ્રશ્ન છે પરમ કૃપાળુ દેવ પાસે પૂજ્ય લઘુરાજસિંહ સ્વામીએ માર્ગની માગણી કરી અને ત્યારે એ પરમ કૃપાળુ દેવે મુનિને આ લખ્યું છે મુનિને ભગવાનનો સર્વ વિરતિધર સાધુ સર્વસંગ પરિત્યાગી એ વિતરાગના સાધુને પ્રશ્ન લખ્યો છે કૃપાળુદેવે પત્રો એમાં કહ્યું છે કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનો પત્ર વાંચજો. એનો મતલબ કે ત્યાં સુધી તો આ પત્ર તમારે વાંચવો પણ નહીં. જો તમને લાગે કે માર્ગ નથી મળ્યો અને એનું કંઈક કારણ હોવું જોઈએ, એ કારણની વિચારણા કરવાની છે. અને જો લાગે કે ખરેખર નથી મળ્યો તો અમારો પત્ર વાંચજો. આ વાતને એટલી ગંભીરતાથી આપણે લેવી જોઈએ કે અનંત કાળથી આ જીવ આથડે છે. એને પરમાર્થના નામે, મુક્તિના નામે ઘણી ઘણી યાત્રાઓ કરી છે, નથી કરી એવું નહીં, કરી છે. અનંતના ચક્કરમાં જેમ સંસારના પ્રપંચમાં આ જીવ ચાલ્યો છે, તેમ એણે આવા માર્ગના પણ ઘણા પ્રયોગો કર્યા છે. પરંતુ એક વાત નક્કી કે આ બધા પ્રયોગો કરવા છતાં જીવને પોતાના ગંતવ્યની પ્રાપ્તિ ન થઈ, લક્ષ્યની સિદ્ધિ ન થઈ, સાધ્ય સિદ્ધ થયું નહીં. જરૂર ક્યાંક ગરબડ છે, કાં આપણી મંઝિલની ગરબડ છે, કાં આપણો ટાર્ગેટ ખોટો છે, અને કાં આપણે એને મેળવવાનો માર્ગ આપણો ખોટો છે. યુક્તિ સંગત પ્રાણે ચાલવું જોઈએ, વૈજ્ઞાનિક પદ્ધતિથી પરમાર્ગ માર્ગમાં ચાલવું જોઈએ. મનમાં જે આવ્યું ને ગમ્યું ને એવું બધું તો સંસારનો વિષય છે કે મન ગમતું કરવું ને આપણને જે મજા આવે ને આપણને જે ટેસ્ટ લાગે ને આ બધી તો ક્ષુલક સુપરફ્લુઅસ સપાટી ઉપરની વાતો છે, આ કોઈ ગહનતા નથી. મુનિને લખે છે કે જો તમને એવી પ્રતીતિ થાય કે માર્ગ મળ્યો નથી, હવે વિતરાગનો સાધુ છે, સર્વસંગ પરિત્યાગ કર્યા છે, હાથમાં ઓઘો ને મુપત્તિ છે, એને નિર્ણય લેવો પડે કે મને માર્ગ મળ્યો નથી. વિચાર આવે છે કંઈ કે બાહ્ય વ્યવહારના સ્વરૂપની અંદર માર્ગ નથી, એને માટે કૃપાળુદેવે બે પત્રોની અંદર એનો ઉલ્લેખ કર્યો છે અને પછી આ પત્રનો આપણને એની વિચારણા કરીશું. પત્રાંક 86 ની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે, અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય. વેરી બેઝિક, વેરી ફંડામેન્ટલ યક્ષ પ્રશ્ન છે આ સાધક માટે, મુમુક્ષુ માટે, કે અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં, ઇઝ નોટ સ્ટેટિક, એક જગ્યાએ બેસી નથી ગયો. આપણે કહે કે તું ચાલતો જ નથી તો માર્ગ ક્યાંથી મળે, નહીં, પરિભ્રમણ કરે છે, આજકાલનું નહીં અનંતકાળથી કરે છે, અને છતાં એની નિવૃત્તિ થતી નથી. પરિભ્રમણની નિવૃત્તિ થતી નથી, એના માર્ગે પહોંચતો નથી, એનો ચક્કર ચાલુ જ રહ્યો છે. દેર ઇઝ નો એન્ડ, તો એન્ડલેસ જર્ની, એન્ડલેસ ટ્રાવેલિંગ આ વૈજ્ઞાનિક નથી. જરૂર ક્યાંક સમવેર વી હેવ મિસ્ડ, આપણે ક્યાંક ભૂલી ગયા છીએ, ક્યાંક ચૂકી ગયા છે, કાં આપણને માર્ગની દિશાનું ભાન નથી, કાં આપણને ક્યાં પહોંચવું છે એની ખબર નથી, કાં આ માર્ગ ક્યાં લઈ જશે એ ખબર નથી. જે સંસારમાંથી છૂટવું છે એ જ સંસારનું પરિભ્રમણ ચાલુ છે. પરિભ્રમણ કરવા છતાં નિવૃત્તિ કેમ ન થાય, આ વાક્યમાં અનેક અર્થ સમાયેલા છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પભાન થતું નથી. કૃપાળુદેવ લખે છે, આને માટે વિચારણા કરો, ઝૂરવું પડશે, એક બર્નિંગ ડિઝાયર ઉભી કરવી પડશે જો માર્ગની પ્રાપ્તિ કરવી હશે તો. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. જેને આ પરમાર્થ માર્ગમાં જવું છે, હવે જોવું પડશે કે ભૂલ ફરીથી ન કરીએ, અને જો ફરીથી ભૂલ જ કરવાની હોય તો ડફોળની જેમ સંસારમાં રેખડા કરીએ. મંઝિલ સુધી ન પહોંચાય તો કંઈ નહીં, પણ માર્ગસ્થ થવું છે, સાચા માર્ગ ઉપર અમારા કદમ હોવા જોઈએ, આ નિર્ણય કરવાનો છે. મનુષ્ય જન્મની અંદર એને કૃપાળુદેવે કીધું છે કે તોય અરે ભવચક્રનો એક આંટો નહીં એક ટળ્યો. ભલે કદાચ અમારી યાત્રા સંપૂર્ણપણે સમાપ્ત ન થઈ શકે, પણ જેનો એક આંટો ઓછો થાય છે એ વિશ્વાસથી કે છે હું સાચા માર્ગે છું, હવે મારા બધા આંટા જશે. એકથી અનંત છે અને અનંતથી એક છે. જો એક જશે તો અનંત જશે. આવું શ્રદ્ધાન, આવી પ્રતીતિ, કન્વિક્શન જેને આપણે કહીએ એ થવું જોઈએ. એટલે કે છે કે બાકીના બધા વિકલ્પો છોડી દેજો. અને એ જ વાત એમણે 195 પત્રમાં કીધી છે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, ફરીથી માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. પરમ કૃપાળુ દેવનું પત્રાંક 195. જો આ બેઝિક થિંકિંગ, ફંડામેન્ટલ, વેર ટુ બિગીન, ખોટે ખોટે આથડી, ખોટે ખોટી રખડપટ્ટી, રજડપટ્ટી, આમ તેમ દોડધામ, શું માંડ્યું છે બધું, શું કરવું છે આપણે? આર વી ક્લિયર? એ કે છે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. છૂટવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે, છૂટવાનો માર્ગ મળે એવી તમન્ના છે, એવી ઝૂરણા છે, દિવસ ને રાત એનું ચિંતન છે, એની ઇન્ટેન્સિટી કેટલી આપણી ઈચ્છાની, કે થાય તો કરવું, ન થાય તો કઈ વાંધો નહીં, ચાલો થયું તો કર્યું, ન થયું તો બીજા સંજોગો આવે તો આ ગૌણ. નો પ્રાયોરિટી, બીજા કોઈ કામ ન હોય તો આ નક્કી છે, અહીંયા કે દરવાજે તાળું મારતા નથી. ભગવાન તો 12 મહિનામાં વાણિયાના દેરાસરમાં બંધ ન થાય, હજી વૈષ્ણવમાં તો પડદા પડે દિવસમાં 10 વાર, અહીંયા તો એ ચિંતા નથી. તીર્થધામમાં તો ક્યારે પાછું દેરાસર બંધ નો રહીએ, બહુ મજા છે ને આપણે, કારણ કે આપણી સગવડતાએ, આપણી અનુકૂળતાએ, આપણે જવું હોય ત્યારે જાય, કરવું હોય તો કરીએ, ન કરવું હોય તો ન કરીએ. એની સાંકળેલો કૃપાળુ દેવ કે જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે, માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. કયો વિકલ્પ? અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? આ પ્રશ્ન નંબર 1. અને બીજો, અને તે શું કરવાથી થાય? અને તે શું કરવાથી થાય? બસ આ પોઝિટિવ થિંકિંગ. નિવૃત્તિ કાં થતી નથી? શું કારણ છે? ક્યાં ચૂકીએ છીએ? રસ્તો ખોટો છે, નકશો ખોટો છે, આપણી દિશા ખોટી છે, આપણે કંઈ ખ્યાલ નથી પડતો, આપણી સમજ ખોટી છે, આપણી બુદ્ધિ વિપર્યય છે, રોંગ શું છે, કારણ શું છે? બી રેશનલ. પરમાર્થ માર્ગની યાત્રા જેમ તેમ ન થાય. એટલે કે છે વિચાર કે હવે તે શું કરવાથી થાય. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાશે. મુનિશ્રીના પત્રમાં આ વાતની ફરીથી પુનરુક્તિ આવી અને એનો જવાબ આવે છે. આ બે પત્રોમાં આ ભૂમિકા છે. માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ છે, માર્ગ ન મળવાનું કારણ શું? પરિભ્રમણ કરતા છતાં નિવૃત્તિ ન થાય એનું કારણ શું? શું કરવાથી થાય? હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. તમારી મનોવૃત્તિ દુભાઈ છે કે અમે આટલું આટલું પરિભ્રમણ કરીએ છીએ, નિવૃત્તિ કેમ ન થાય? આટલું ચાલીએ છીએ, કેમ અમે ન પહોંચીએ મંઝિલે? આ તમારી મનોવૃત્તિ છે. હવે પ્રશ્ન આપે છે કે ન મળવાનું કારણ શું છે? અમને લાગે છે, કૃપાળુ દેવે જવાબ લખે, અમને લાગે છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. માર્ગ સરળ છે પરંતુ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. આપણે પ્રારંભ કર્યો હતો કે કોઈએ મોક્ષ સમજાવ્યો અને કોઈએ આત્મા સમજાવ્યો, પણ આત્મા મોક્ષને પામે કેમ એ મોક્ષ માર્ગ રહી ગયો. કોઈએ નિશ્ચય સમજાવ્યો અને કોઈએ વ્યવહાર સમજાવ્યો, પણ નિશ્ચય અને વ્યવહારની સંધિ જેનાથી આત્માનું પાંચમું પદ પ્રગટ કેમ થાય એ તો રહી જ ગયો. અને આ પુરુષ આ કાળમાં આવ્યો અને એણે આત્મસિદ્ધિનો વિષય આ માર્ગ બનાવ્યો. અમે તમને લક્ષ્ય પણ બતાવીએ અને લક્ષ્યની પ્રાપ્તિનો પંથ પણ બતાવીએ. લક્ષ આત્મા છે, પરમપદ એ આત્મા છે, અને એની પ્રાપ્તિનો માર્ગ બહુ લુપ્ત થઈ ગયો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. આત્મા તો આપણે બધાય છે, એ લોપ ન થાય કોઈ દિવસ. આત્મા લોપ થતો નથી, જ્યારે જ્યારે લોપ થાય છે ત્યારે શું લોપ થાય છે? આત્માના મુક્તિનો પંથ લોપ થાય છે, માર્ગ લોપ થાય છે, માર્ગ અવરાઈ જાય છે. સત સ્વરૂપની અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. હવે આ એનું કારણ સાંભળીએ. આપણે આપણી વિચારણાનું સૂત્ર છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એમાં જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. આ માર્ગનું રહસ્ય આપ્યું. શું? તો કે તને એ કોઈ અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ નથી થઈ. કોની નથી થઈ? તો કે જ્ઞાની પુરુષની. કેવો જ્ઞાની પુરુષ? અમે તો ગોતા પંડિત છે બધા, અમે તો જ્ઞાની પુરુષ એવા ગોતી આવ્યા છે કે એક એકના માથા ફાડે એવા છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ. તથા કથિત જ્ઞાની નહીં, આપણી જ્ઞાનની સમજણ જ હજી પૂરીપૂરી નથી. એનું શું કરવું? આપણે જ્ઞાન એટલે જેમ કોઈ યુનિવર્સિટીમાં જાજુ ભણ્યો હોય તો આપણે કંઈક ભણો બહુ જ્ઞાનવાળો છે. કોઈ કોઈને સાહિત્યની અંદરની એટલી વાર્તાઓને કથાઓને ડાયરાઓને ઓઠાઓને કહેતા આવડતું તો આપણે કે બહુ જ્ઞાની છે. કોઈને ઘણા ઘણા ગીત ને ભજન ને પદ ને ટૂચકા ને આ જોડકને આવડતા તો આપણે કે બહુ જ્ઞાની છે. અને કોઈ ગમે તે પ્રકારનું બફાટ કરીને ભાષણ કરતો હોય પોલિટિકલ અને આખી મેદની ગજાવતો હોય શિવાજી પાર્કની કે ચોપાટીની તો આપણે કે બહુ જ્ઞાની છે. આપણને પેલા જ્ઞાની કોણી ક્યાં ખબર છે? એટલે કૃપાણુદેવ કહે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ. આ ભાવ અપ્રતિબદ્ધ પણ એટલે શું? એ ક્યાંય ભાવથી કોઈ પદાર્થ સાથે, કોઈ વસ્તુ સાથે, કોઈ સંયોગ સાથે, કોઈ સંબંધ સાથે બંધાયેલો નથી. હી ઇઝ નોટ કમિટેડ. જ્ઞાનીની દશાને ઓળખવી આકરી છે. એ સંસારથી કેટલો અલિપ્ત છે કે સંસારનો કોઈ સંઘ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ એને બાંધી ન શકે, એને રોકી ન શકે. એની અપ્રતિબદ્ધતા છે, એ ક્યાંય બંધાયેલો નથી, કોઈથી બંધાયેલો નથી, એ પોતાના દેહથી પણ બંધાયેલો નથી. તો પુત્ર પરિવારથી બંધાયેલો છે, શિષ્ય પરિવારથી બંધાયેલો છે, અને પોતાના સંપ્રદાયથી બંધાયેલો છે. જ્ઞાની કૃપાળુ દેવે 400ના પત્રમાં કહ્યું, તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, ગુણગ્રામ કરવા યોગ્ય છે, જે પુરુષ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરે છે. કોઈ પણ તત્વથી બંધાતો નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એનાથી એ મુક્ત છે. કેવો મુક્ત હશે, કેવો નિર્લેપ હશે. અને આવો ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, આ કઈ દશાનો પુરુષ હોય? કેવડીની દશાનો પુરુષ, જે પૂર્ણ વિતરાગ છે. તે જ્યાં રાગ છે ત્યાં પ્રતિબદ્ધતા છે, જ્યાં રાગ છે ત્યાં બંધન છે. આ રાગ રહિત પુરુષની અવસ્થા કીધી છે. એને કોઈ પણ પ્રકારની વાસના નથી. આનંદગંજીએ કીધી એવી કોઈ વાસના નથી. એટલે આનંદગંજીને વાંધો આવ્યો કે ક્ષયોપશમી જ્ઞાની તો ઘણા જોયા, ઊંચા પદવાળા, મોટા મોટા ગુરુઓ, વિશાળ સમુદાય વાળા, પણ એ કે જેવા જેવા આવા પુરુષને અમે જોવા ગયા તો એના બોધની અંદર અમને છાંટ દેખાણી. શું?
તરતમ જોગે રે તરતમ વાસનારે વાસિત બોધ આધાર પંથળો નિહાળુ રે બીજા જીન તણો રે.
હે જિનેશ્વર દેવ, તારા માર્ગમાં હું આવા પુરુષોને મળું છું. ક્ષયોપશમી છે, ગ્રંથના જ્ઞાતા છે, શાસ્ત્રના વેતા છે, પણ એની જે કંઈ પદવી છે, જે સંયોગો છે, એનાથી એની વાસનાઓથી જોડાયેલા છે. તરતમ જોગે રે તરતમ વાસના, એ અપ્રતિબદ્ધ નથી, એ પ્રતિબદ્ધ છે. કોઈ શિષ્યોને ગળે વળગાડીને બેઠા છે, કોઈ સ્થાનને ગળે વળગાડીને બેઠા છે. અપ્રતિબદ્ધની અંદર એ તો જીનનો સાધુ, સાધુ ચલતા ભલા. એ કોઈ ગાદીપતિ ન થાય, કોઈ અધિષ્ઠાતા ન થાય, એ જ્ઞાનીનું લક્ષણ નથી. વિતરાગ માર્ગની અંદર જ્ઞાનીનો પહેલો ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ. આવા જ્ઞાની પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, જ્ઞાનીની સમ્યક પ્રતીતિ થવી જોઈએ, ઓળખાણ થવી જોઈએ. ઓળખાણ માટે જે લક્ષણ કીધા છે જ્ઞાનીના, સદગુરુના લક્ષણ કીધા છે જે કૃપાળુદેવે, માત્ર સદગુરુ શબ્દ નથી આપ્યો, સદગુરુને ઓળખવા માટેના લક્ષણ સહિત સદગુરુનો શબ્દ વાપર્યો છે. એમને આ પુરુષે સદગુરુનો શબ્દ નથી આપ્યો આપણને. એમ કહ્યું નથી કે સદગુરુ વિના મોક્ષ નથી, બરોબર, પણ કોણ સદગુરુ? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. ન સમજાતું હોય તો પત્રાંક 837 વારંવાર વાંચવો કે સદગુરુ કોણ, કઈ ભૂમિકાનો પુરુષ, કયા ગુણસ્થાનકનો પુરુષ, કઈ દશાનો પુરુષ, જેને સદગુરુ શબ્દ વચનામૃતના આધારે આપણે કેવા ઉભા થયા છે ત્યારે વિચારવું કે આ પુરુષે સદગુરુની વ્યાખ્યા શું આપી છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એ ઉદય પ્રયોગથી વિચરે, ઈચ્છાથી ન વિચરે. જી એવા જ્ઞાની પુરુષ, આની પેલા પ્રતીતિ આવે. સતને બતાવનાર સત જોઈએ. આવો આ સત સ્વરૂપ, આ સદગુરુ છે, એ સત સ્વરૂપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ જીવને રોકાવાના બે કારણો છે હે મુનિ, સ્વચ્છંદ અને પ્રતિબંધ. એ પ્રતિબંધની અંદર આ બધા પ્રતિબંધ છે. કોઈને સ્થળનું પ્રતિબંધ છે, કોઈને કાળનું પ્રતિબંધ છે, કોઈને પરિવારનું પ્રતિબંધ છે. અનેક પ્રકારના પ્રતિબંધથી આ જીવ રોકાઈ ગયો છે. આવા પુરુષની પેલા પ્રતીતિ આવવી જોઈએ. અને આવ્યેથી કેટલી સરસ વાત મૂકી, અને આવ્યેથી માનો કે આવી ગઈ. આવા પુરુષની કોણ, એના બે લક્ષણ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે, લક્ષણ એક. અને એવા જ્ઞાની પુરુષના પ્રત્યે આપણને બે ભાવ થવા જોઈએ. એક તો અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ. એ આવ્યા વિના સ્વરૂપની સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી ને આવ્યેથી આ આવે તો આવા પુરુષ પ્રત્યે આપણને પ્રતીતિ આવે તો આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ મુમુક્ષુને જ વાત કરી છે તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેને સેવ્યા છે તેની દશાને પામે છે કઈ દશાને પામે જેના ચરણારવિંદ જેની પ્રતીતિ આવી હવે કેવો છે એ તો ભાવ અપ્રતિબદ્ધ છે તો આ એની દશાને પામે આ પણ મુમુક્ષુ કઈ દશાને પામે ભાવ અપ્રતિબદ્ધ દશાને પામે આ પરમ દશા છે આ પરમ પુરુષની દશા છે આ પરમ પુરુષ પદ છે એટલે જે કહ્યું કે પારસ અને કંચન મેં પારસ ઓર ગુરુ મેં બડા અંતર હૈ પારસ લોઢાને સોનું બનાવે અને ગુરુ કરે આપ સમાન સોનાને પારસ ન બનાવે ગુરુ આ ભાવ અતિ એની દશાને જેના ચરણારવિંદ સેવ્યા છે તેની દશાને પામે છે લક્ષ્ય એ થવું જોઈએ કે મારે કઈ દશા પ્રાપ્ત કરવી છે મોક્ષ એટલે શું તો પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ અવસ્થા એ મુક્ત અવસ્થા છે તો એવી અવસ્થાવાન પુરુષની મને પ્રતીતિ થવી જોઈએ આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે સેવે છે અને સેવશે આગળ અધિકાર આપે છે આ તો કે સર્વજ્ઞાનીઓએ આ જ માર્ગ સેવ્યો છે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી શ્રીમદ રાજચંદ્રજીના વચનો આપણે વાંચીએ જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી આ વાતને અનુભવનું વિધાન છે વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે એટલે ભવિષ્ય કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે ફરીથી જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી એ અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો દ્રઢ મોક્ષેચ્છા કરવી અને એ વિચારમાં અપ્રમત્ત રહેવું તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે એ નિશંક માનજો અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે જોકે તેણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંત વાર કર્યું છે નથી કર્યું એમ નહીં પરિભ્રમણમાં આ બધા જ પ્રયોગો કર્યા છે તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે આ રહસ્ય આ પત્ર મુનિશ્રી ઉપરનો ગયો છે બહુ રહસ્યભૂત પત્ર મુનિશ્રીએ કહ્યું છે કે આ પત્રથી ઘણી ઘણી વાતની નવી દ્રષ્ટિ મળી છે આ જીવે શું કર્યું અને શું નથી કર્યું આ જીવની માર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા ખરેખર કેટલી અને એ માર્ગ આપી શકે એવા પુરુષની કલ્પના આપણે શું કરીએ છીએ અપ્રતિબદ્ધ પુરુષને શોધો આ એનું પહેલું એક જ વાત અપ્રતિબદ્ધ પુરુષને શોધો જે પુરુષ ક્યાંક ને ક્યાંક બંધાયેલો છે જે પુરુષ ક્યાંક ને ક્યાંક રોકાયેલો છે એ નિશંકપણે માર્ગની પ્રાપ્તિ ન કરાવી શકે પુરુષનો બોધ જોઈએ અને બોધ આપનાર પુરુષ નિર્વાસિત હોવો જોઈએ વાસના રહિત હોવો જોઈએ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ હોવો જોઈએ આવી જેની મુક્ત દશા વર્તે કૃપાળુદેવે 126 ના પત્રમાં કહ્યું છે કે દેહ ત્યાગ પહેલા આવી આત્માની મુક્ત દશા થઈ જવી જોઈએ જે ત્યાગ પેલા આત્માની એવી મુક્ત દશા. મન વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ, જો આપણે અપ્રતિબદ્ધ પણ સમજવું છે. મન વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ, જો સમજવું થોડુંક આકરું પડે પણ પ્રયત્ન કરો કે આપણા મન અને વચન અને કાયા, આ આખી દેહના ત્રણ અંગ મહત્વના ત્રિયોગ, એનાથી આ કાયાનો મુક્ત ભાવ આપણામાં આવે. કેમ કે કાયાથી પણ અપ્રતિબદ્ધપણું, મનથી પણ અપ્રતિબદ્ધપણું, વચનથી પણ અપ્રતિબદ્ધપણું. આપણે ઘણીવાર કેટલા બધા જોડાઈ જઈએ છીએ કે મારું મન આમ કહે છે તો તું મનથી પ્રતિબદ્ધ છો, શરીરથી પ્રતિબદ્ધ છો. મનનું ઉદાસીનપણે પ્રવર્તન, આ મનથી મુક્તપણું કેમ આવે? મનથી અપ્રતિબદ્ધતા કેમ આવે? મનનું ઉદાસીનપણે પ્રવર્તન, આ એનું લક્ષણ આપ્યું કે મન વચન કાયાથી આત્માનો મુક્તભાવ કરવો હોય તો મનની અવસ્થા કેવી? તો કે ઉદાસીનપણે પ્રવર્તન. ઉદાસીન શબ્દનો અર્થ શું? ન રાગ ન દ્વેષ, આવો સમભાવ, એ પ્રમાણે પ્રવર્તન કરવું. વચનનું સ્યાદવાદપણું એટલે નિરાગ્રહપણું, આ વચનનો મુક્ત ભાવ. વચનમાં ક્યાંય આગ્રહ ન આવે, મતનો આગ્રહ, પોતાના અહમનો આગ્રહ, પોતાની જે કાંઈ બંધાય, પોતે જ્યાં જ્યાં બંધાયો છે એના બંધનો આગ્રહ, બહુ જોખમ છે. કાયાની વૃક્ષ દશા, કાયાથી અપ્રતિબદ્ધતા કેવી રીતે, મુક્તભાવ કેવો? તો કાયાની વૃક્ષ દશા, આહાર વિહારની નિયમિતતા. બપોરે જરા એના ઉપર વિચાર કર્યો હતો. અથવા બીજી પરિભાષા, સર્વસંદેહની નિવૃત્તિ. સર્વ સંદેહની નિવૃત્તિ, સર્વ ભયનું છૂટવું અને અજ્ઞાનનો નાશ. અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો માર્ગ કહ્યો છે, સાધનો બતાવ્યા છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કહ્યો છે, તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમ ભાવ આવો દુર્લભ છે. તે માર્ગ છે, પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ તે નથી. જે ઉપાદાનને બળવાન બનાવે એવો સત્સંગ જોઈએ તે નથી. અને થયું છે કે આ જીવ હજુ એવા પુરુષની પ્રતીતિ નથી કરી શક્યો. કૃપાળુ દેવે પત્રાંક 254માં કહ્યું કે એ જીવ મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી રોકાઈ જાય છે. એના ત્રણ કારણ, સંસારના અલ્પ સુખની પણ ઈચ્છા, અને પરમ દિન્યતાની આચ્છાય, અને ત્રીજું પદાર્થનો અનિર્ણય. અરે જે પ્રાપ્ત કરવું છે એનો નિર્ણય જ નથી. એને પદાર્થનો અનિર્ણય ક્યારે? તો કે જ્યારે એ મહાત્માના યોગમાં એની અલૌકિક દશાને ઓળખે, અને મહાત્માનું ઓળખાણ થાય, પદાર્થનો નિર્ણય થાય છે. સમ્યક પ્રતીતિ, આવો પુરુષ આ મહાત્મા છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. દેહ અને કાયાની મુક્ત દશા જેને વર્તે છે, કૃપાળુ દેવે એની એક ગાથામાં એનું ઓળખાણ કરાવ્યું છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. આવો અપ્રતિબદ્ધ પુરુષ, દેહ છે છતાં એની વર્તના, એનું વર્તન છે, પ્રવર્તન છે, પણ દેહાતીત પણે છે. ઇન્દ્રિયો હોવા છતાં ઇન્દ્રિયાતીત પણે છે, મન હોવા છતાં મનાતીત છે, અને વચન હોવા છતાં વચનાતીત છે. આવો અપ્રતિબદ્ધ પુરુષ. કૃપાળુદેવ કહે છે, જોજો આમાં આગળ લખે છે, ખોજ કરજો, મળે તો જોજો, પછી વિચારજો. પણ મળે ક્યારે? માર્ગની પેલા ઈચ્છા ઉત્પન્ન થાય, એની માટેની વિચારણા થાય, એની માટેની ઝૂરણા થાય. આપણે તો ઇઝી ગોઈંગ જો માર્ગ મળતો હોય તો જોઈએ છીએ, કષ્ટ સાધ્ય હોય તો આપણને એ પરમાર્થ કે એ ધર્મ જોઈતો નથી. તમે તો અમને રેડીમેડ કંઈ હોય તો આપી દો, અમે તો આરામ ખુરશીમાં બેઠા બેઠા મોક્ષે વયા જાય. દામનગરની અંદર સત્સંગ ચાલે, કૃપાળુદેવ બોધ આપે અને લક્ષ્મીચંદ શેઠ આરામ ખુરશીમાં બેઠા બેઠા બીડી પીએ, અને બીડી પીતા પીતા પાછું વળી ટેસ્ટમાં આવી ગયા. એટલે ત્યાં નીચે સત્સંગ ચાર પાંચ લોકોનો પરમ કૃપાળુદેવ એને બોધ આપતા હતા. એ રાયચંદભાઈ, જીવનો મોક્ષ કેવી રીતે થાય, મોક્ષ કેવી રીતે મળે? આમ જેને પોતાની જિજ્ઞાસા ઉભી થઈ ગઈ. કૃપાળુદેવ કહે, તમે જે સ્થિતિમાં બેઠા છો આમને મોકલી જાઓ, તમારો દેહ છૂટી જાય બસ તો તમારો મોક્ષ થાય. કે જીવને કરવું કાંઈ નથી અને આવા ચાળા કરવા છે. ઝૂરણા, ઝૂરણા કોને કહે? મીરાને ગોવિંદની પ્રાપ્તિની ઝૂરણા વિચારી છે ક્યારે? નરસિંહને કૃષ્ણ પ્રાપ્તિની ઝૂરણા વિચારી છે ક્યારે? 8-8 દિવસ સુધી એ મંદિરમાં બેઠો છે, નરસિંહ ખાતો પીતો નથી. ભગવાન રાસલીલા તારી એના દર્શન ન કરાવો ત્યાં સુધી હું હટીશ નહીં. એ નચિકેતાની ઝૂરણા, એ ધ્રુવની ઝૂરણા અને એ પ્રભુશ્રીની ઝૂરણા કેવી ઝૂરણા હશે? રાડજમાં ભગવાન બિરાજે છે, ખંભાતમાં ચાતુર્માસ છે, બધા જ લોકો કૃપાળુદેવના બોધમાં જાય અને આવીને વાત કરે કે આજે તો પરમગુરુએ આવી આવી વાત કરી છે, અને મનમાં દાહ લાગે છે. એક બી તો રેવાતું નથી અને નીકળી પેડા ખંભાતથી રાડજ સુધી પહોંચી ગયા અને ખ્યાલ આવ્યો કે હું નીકળો તો ખરો પણ પ્રભુની આજ્ઞા લીધી નથી. ઉભા રહી ગયા રસ્તામાં, એક ખેડૂતને ઉભો રાખ્યો, ભાઈ આ જા રાડજના સામા બંગલાની અંદર, અને ત્યાં એક કોઈ વાણિયાભાઈ અંબાલાલ નામ છે એને પકડી લાવતો. પેલા પ્રભુ શ્રી કઈ કૃપાળુદેવ સુધી સીધી કઈ વાત પહોંચાય એમ હતી નહીં. અંબાલાલ આવીને કહે છે, મુનિ તમે અહીંયા કેમ આવ્યા, તમે કેવી રીતે આવ્યા? ભાઈ ભૂલ તો થઈ ગઈ છે, આવી ગયો છું, રેવાયું નહીં માટે આવી ગયો છું, કઈ વાંધો નહીં. તું તમે કયો તો પાછો જાઓ, આ પ્રભુશ્રી છે, આ લઘુરાજ છે, ઝૂરણા હતી એટલે આવ્યો છું. જો તમને લાગે કે મેં યોગ્ય નથી કર્યું, હું પાછો જાઉં, હવે ન જવા દઉં, હવે તો ભગવાનને હું પૂછી લઉં, પછી જ તમને કહીશ, હું નહીં કહું, હું નહીં કહું. અંબાલાલ ન કીએ, પ્રભુની આજ્ઞા લીએ, ગયા, આવું થયું છે, શું કરવું? અંબાલાલ મુનિને કહો કે જો સમતા રહેતી હોય તો પાછા રહ્યા જાઓ, તમારા મુનિના કલ્પની અંદર તમે અહીંયા આવી શકો નહીં, આચાર છે તમારો. ચાતુર્માસમાં શહેરની મર્યાદા છોડાય નહીં. અને જો શાંતિ ન રહેતી હોય, આર્થ ધ્યાન રહેતું હોય તો હું આવું છું, ત્યાં હું આવું છું. આ ભગવાન, આ ભક્તોને આ ભગવાન ઓળખીએ. અંબાલાલભાઈએ સંદેશો આપ્યો, મુનિ સારી વાત તમારી, ભગવાને બે વાત કીધી છે કે જો તમને શાંતિ રહેતી હોય, સમતા રહીએ તો તમે પાછા ઉપાસનામાં ચાલ્યા જાઓ, અને ન રહીએ તો હું કૃપાળુદેવને કહું એ આવે તમને અહીંયા દર્શન આપી જાય. મુનિ પાછે પગે ચાલ્યા ગયા ઉપાશ્રયમાં. મારા ભગવાનને મારે અહીંયા બોલાવાય? પણ એની ઝૂરણા એવી હતી, સૌભાગભાઈએ પરમ કૃપાળુદેવને વિનંતી કરી, પ્રભુ આ મુનિ દર્શના ગયા દીધા વિના ગયા છે, શું હશે એની સ્થિતિ? તો કે સૌભાગ એ આખી રાત સૂતા નથી, માટે તમે હવે અત્યારે જાઓ અને જઈને એને આ મંત્ર આપો, બોલાવીને અંબાલાલના ઘરે મુનિને બોલાવે છે અપાસરમાંથી. અને સૌભાગભાઈ કે છે અંબાલાલભાઈને, મારે મુનિ સાથે વાત કરવી છે એકાંતમાં. મુનિને કે છે, પ્રભુએ તમારા માટે આ મંત્ર આપ્યો છે, સહજાત્મ સ્વરૂપ પરમ ઝૂરણા જાગે. આવી ઝૂરણા મુનિને જાગી હતી, આવી ઝૂરણા નરસિંહને જાગી હતી, આવી ઝૂરણા મીરાને જાગી હતી. જ્યાં જ્યાં સતને માટેની ઝૂરણા, માર્ગ માટેની ઝૂરણા એ ન જાગે ત્યાં સુધી માર્ગ મળવો કઠિન છે. કારણ કે માર્ગના દાતાનું ઓળખાણ થતું નથી. ઓળખાણ કરવા માટે જે આંખ જોઈએ, એક જ એની આંખ શોધે, જેમ અર્જુનની આંખ એ પક્ષીની આંખને શોધી લે, રાધા વેદ કરવો હોય તો એ માછલીની આંખ પકડે, એવી પ્રકારની અંદરની ઝૂરણા. બાકીના બધા વિકલ્પોને છોડીને લખ્યું છે, સંસારનો કોઈ વિકલ્પ ન હોય આવી દશા જ્યારે આવે, બાવરા બની જાય, પાગલ બની જાય. બ્રાહ્મી વેદના લાગી છે તેને લાગી છે, તે જ પીયું પીયું પોકારે છે. નિષદિન નયન મે નિંદ ન આવે તબ નરહી નારાયણ પાવે. આવી અવસ્થા જ્યારે ઉભી થાય, ચેન ન પડે ત્યારે આવી ઝૂરણાથી માર્ગના દાતા પુરુષનું ઓળખાણ થાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. અને મુમુક્ષુ તો એ જ છે કે જે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય, એક મોક્ષને વિશે જ યત્ન કરે તેને મુમુક્ષુતા કહીએ છીએ. કૃપાળુદેવ વ્યાખ્યા કરી, જે જે શબ્દ કીધા એની વ્યાખ્યા આપી, એનું લક્ષણ આપ્યું, એનું ઓળખાણ આપ્યું. કોઈ શબ્દ એમને એમ નથી, એટલે શ્રીમદના નામે કોઈ પણ શબ્દો અર્થ સંધ્યા વિના ન બોલવો. મુમુક્ષુ એટલે મુમુક્ષુ, આપણે તો બધાય મુમુક્ષુ છીએ. અમે જૂના મુમુક્ષુ છે ને અમે નવા મુમુક્ષુ. અરે મુમાન, તું જૂના નવા બોલો એમાં જ ખબર પડી ગઈ કે તું મુમુક્ષુ નથી. મુમુક્ષુ જૂનો થાય એ જ ખબર પડી ગઈ કે આને ખબર નથી, ભાન નથી, આ શબ્દ બોલે છે એનું. સદગુરુ શબ્દ જાણો શું કહે છે, આત્મા શબ્દ તો ભલે રહ્યો, જાણો શું કહે છે આત્મા, કોણ કહેવાય, શું આત્મા કહેવાય, તત્વ પદાર્થ. તો એના લક્ષણ આપ્યા છે, દરેક જગ્યાએ કહ્યું છે. તો કે છે, આ નિશંક માનજો, જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે, આ મુનિશ્રીને માર્ગ કૃપાળદેવ પત્રમાં લખે છે, તો એને લખે છે કે કોઈ પણ પ્રાણી મુનિ આમે તમને મંત્ર કહીએ છીએ. આ માર્ગનું આખું પ્રકાશન કરે છે આ પુરુષ, કે જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. કયો ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે તેવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદ તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવે તો જ સત્સ્વરૂપની પ્રાપ્તિ થાય. આવ્યેથી તે મુમુક્ષુ જેણે જેના ચરણાર્વિંદ સેવ્યા છે એની દશાને પામે, અને એની દશા ભાવ અપ્રતિબદ્ધ દશા છે. તો કે છે, પણ જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે, પણ એને સ્વચ્છંદરૂપી અંધત્વ છે. સ્વચ્છંદરૂપી અંધત્વ છે. આ બહુ મહત્વનો એક પ્રશ્ન સ્વચ્છંદનો પરમ કૃપાળુ દેવ અહીંયા મૂક્યો, એને આત્મસિદ્ધિની અંદર પણ આપ્યું. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાક્યું જીન નિર્દોષ. અનંતા જીવો પોતાના સ્વચ્છંદને છોડીને મોક્ષને પામ્યા છે, પણ જીવ સ્વચ્છંદ પરિણામમાંથી નીકળતો નથી, એનું અંધત્વ ટળતું નથી, એને જ્ઞાનીની વાત સાથે અસંમતિ છે. આ સ્વચ્છંદનું પહેલું લક્ષણ.
એને સર્વજ્ઞની વાત સાથે એની અસંમતિ છે. આઈ ડિસએગ્રી, આઈ ડિસએગ્રી. આ વર્તમાન ભાષા સર્વજ્ઞ સાથે અસંમતિ, જ્ઞાની સાથે અસંમતિ, એ નોટ ઓફ ડિસેન્ટ કેવી રીતે ચાલી શકશે? જીવને માર્ગ કોણ આપશે? ક્યાંથી મળશે? આવું સ્વચ્છંદરૂપી અંધત્વ એક જ કે જ્યાં સુધી છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અને એ અંધત્વ ટાળવા માટે એણે માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષા કરવી, વિચારમાં અપ્રમત રહેવું, તો માર્ગ મળશે એ નિશંક માનજો. અનાદિકાળથી અવળે માર્ગે ચાલ્યો છે. પોતાને મનગમતું કરવામાં જીવને ગ્રસ્ત છે. પોતાને ગમે તેવું અર્થઘટન કરવું એ રસ છે. આ સ્વચન છે. સાધનાનો મોક્ષનો માર્ગ ગમા અણગમાથી પર છે. એ જે વાસ્તવિક છે તે છે. એને અનુકૂળ વૃત્તિ અને રૂચિ કરવી જોઈએ. રૂચિને વૃત્તિને અનુકૂળ માર્ગ ન કરાય, કેમ કે રૂચિ સંસાર લક્ષી છે. રૂચિ કુસંસ્કાર છે. રૂચિ અજ્ઞાનજન્ય છે. રૂચિ કસાયજન્ય છે. એની પહેલા એનું શુદ્ધિકરણ કરવું જોઈએ. અને એ તો સત્પુરુષની વૃત્તિ સાથે આપણી વૃત્તિનો મેળ ખાવો જોઈએ. હવે અવળે માર્ગે ચાલ્યો છે અને એણે જપ તપ શાસ્ત્ર ધ્યેન વગેરે અનંતવાર કર્યું છે. વસાધન બાર અનંત પિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. આ જપ તપ શાસ્ત્ર અધ્યયન આવું અનંતવાર કર્યું છે. જરાક વિચારીએ કે જપ તપને શાસ્ત્ર અધ્યયન અનંતવાર કર્યું હોય તો આ વખતે આપણે વિશેષ શું કરીએ છીએ? આ ભાવમાં તો પ્રમાણિકતાપૂર્વક કહે કે એટલું નથી કરતા. અનંતવારમાં તો કદાચ આ જપ તપ અને શાસ્ત્ર અધ્યયન કર્યું હશે, પણ આ વખતની જો વિચાર કરે કે મારે તો મોક્ષ લેવો જ છે ને, અમે તો ગયા છે ને, અમને તો આમ બધું મળી ગયું છે, તો આમાંનું અત્યારે શું કર્યું છે? કાંઈ જ નથી કર્યું. જે કંઈ કરવા યોગ્ય અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. સુઈગણાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. હે આયુષ્યમાનો, આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયક, એનો મતલબ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી અને એ તો અરણ્યમાં ગયા અને પાછળ 100 દીકરા, સૌને એના રાજની વેચણી થઈ ગઈ હતી. પરંતુ ભરત મહારાજાના આયુષાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ચક્રવર્તી થવાનો યોગ પ્રાપ્ત થયો અને ચક્રવર્તી થવાના યોગની અંદર એણે એ પ્રકારના રત્નના આધારે એનું આધિપત્ય આખી 6 ખંડની ધરતી ઉપર કરવાનું, બધાય રાજાઓએ એનું આધીનપણું સ્વીકારવાનું. આ 98 પુત્રો ભગવાન પાસે ગયા, ઋષભદેવજી પાસે, કે તમે ગયા એટલી જ વાર લાગી, આ ભરતે અમારા રાજ લઈ લીધા, અમને ખંડિયા રાજા બનાવી દીધા, અમારું રાજ છીનવાઈ ગયું, અમારી સત્તા છીનવાઈ ગઈ, અમારી પ્રભુસત્તા ગઈ. ભરત મહારાજાએ આ કર્યું છે. એક બાહુબલી હજી એની સામે યુદ્ધમાં છે. આ 98 તો એની કોઈ હેસિયત નહોતી. એટલે એ તો સીધા ભગવાન પાસે ફરિયાદ કરવા ગયા કે પ્રભુ, આ ભરતે અમારા બધાના શાસન રાજકાજ બધું લઈ લીધું જે તમે અમને સોંપીને ગયા હતા. ઋષભદેવજી એને કહ્યું કે તમારે એવું રાજ જોઈએ છે કે જે કોઈ ન છીનવી શકે? તમારે એવું રાજ જોઈએ છે કે જેની ઉપરની તમારી સત્તા ક્યારે કોઈ ન લઈ શકે, તમારું પ્રભુત્વ સદા સદૈવ રહે, તો એવું રાજ છે એ તમારા આત્માનું રાજ છે. સુઈ ગડાંગની અંદર આ બધો વાર્તાલાપ આવે છે ભગવાન અને એના પુત્રોનો, ઋષભદેવ પરમાત્મા અને 98 પુત્રો. આ તો રાજા છે, આ બધા રાજવી પુત્રો ગયા છે અને પોતાના રાજનું સંરક્ષણ માગવા ગયા છે કે ભરતને કંઈક સમજાવો. એ સમયે ઋષભદેવ મહારાજા એને સમજાવે છે, બોધ આપે છે અધ્યાત્મનો, કે તમે તમારા સ્વામી થાઓ, તમારા આત્મ સ્વરૂપના સ્વામી થાઓ, અને એવું છે એ રાજ કોઈ છીનવી નહીં શકે, કોઈ લૂંટી નહીં શકે, કોઈ એનો નાશ નહીં કરી શકે, તમારી પ્રભુ સત્તાને કોઈ પડકારી શકશે નહીં, બધાને મોક્ષ માર્ગે ચડાવ્યા. ઋષભદેવજીએ 98 પુત્રોને ઉપદેશ્યા અને મોક્ષ માર્ગે ચડાવ્યા. અને આ મોક્ષ માર્ગની અંદર શું છે તો કે એ મોક્ષ પદ એકવાર પ્રાપ્ત થયા પછી આ જીવને કોઈ પણ પ્રકારનું પારતંત્ર નથી. સંપૂર્ણ સ્વાધીનતા અને સ્વાયત્તપણાની જો કોઈ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તો તે મોક્ષ પદની સ્થિતિ છે. તો હે આયુષ્યમાંનો આ જીવે શરૂ કર્યું છે, બધું કર્યું છે, એક આ વિના તો શું? તો કે સત્પુરુષનું કહેલું વચન અને તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે ઉઠાવ્યા નથી. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું છે કે ગુરુની આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે, આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. સત્પુરુષની આજ્ઞા ઉપર જે જીવ ચાલે, સ્વચ્છંદ છોડે, એ જ સત્પુરુષની આજ્ઞાને ઉઠાવી શકે. અને સત્પુરુષ એ જ કે જે અપ્રતિબદ્ધ છે, નહીં તો એનો પણ સ્વચ્છંદ રહી જાય, જેટલી વાસના એટલું સ્વચ્છંદનો અંશ. તો આ માર્ગ નિર્વાસિતથી નિર્વાસિતપણું ચાલે છે, વાસનાનો સંપૂર્ણ ક્ષય થયે, બોધની નિર્મળતા થાય, નિર્મળ બોધના સહારે જગતના જીવો એ આત્મશુદ્ધિના માર્ગે ચાલી શકે છે. આને આજ્ઞાનું આરાધન કીધું છે કે આજ્ઞા આરાધતા આરાધતા આ પરંપરા આજ્ઞાની છે. આજ્ઞાનો આપનાર આ દશાનો છે, તો આજ્ઞાનો મેળવનાર અને પાલન કરનાર એ જ દશા સુધી પહોંચી શકે છે. આ ક્રમ છે. એટલે કહ્યું છે કે એ જ સર્વશાસ્ત્રમાં કહેવાનો લક્ષ્ય છે, સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી, તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, પ્રતિબદ્ધતા એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. કેવી પ્રતિબદ્ધતા છે? તો કે લોક સંબંધી બંધન, સ્વજન સંબંધી કુટુંબ બંધન, દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, આ બંધનનું સ્વરૂપ છે, આ એની ભાવ પ્રતિબદ્ધતાનું સ્વરૂપ છે. તો પેલા તો લોક સંબંધી, લોક લાજ એની સાથે ક્યાંક બંધાયેલો છે, લોકેશણા એની સાથે ક્યાંક બંધાયેલો છે, એ આખો માન કસાઈનો વિષય છે. પછી સ્વજન કુટુંબનું બંધન એ મોહ કસાઈ છે, મારા એને શિષ્ય એમાં પણ મમત્વનો ભાવ હોય અને સ્વજન કુટુંબીજનોમાં પણ એ ભાવ હોય. દેહાભિમાન રૂપ બંધન, પોતાના શરીર પ્રત્યે રાગ વર્તતો હોય, પોતાના શરીરનું સૌંદર્ય, પોતાના શરીરનું જે કંઈ સ્વરૂપ છે અને એ જગ્યાએ જ્યાં જ્યાં પોતાનો પ્રભાવ છે ત્યાં શરીરને કેન્દ્રમાં ગણતો હોય, એટલે એના માન, એના બહુમાન, એની પૂજા અને એને થતા વંદન, એમાં ખુશી થતો હોય, પ્રમોદભાવ આવે, રતિભાવ આવે, એ બંધન છે. પોતાના દેહાભિમાન રૂપ બંધન, એ દેહની અંદર વિદ્યાનો મદ હોય, રૂપનો હોય, કુળનો હોય, જાતિનો હોય, ગચ્છનો હોય, સંપ્રદાયનો હોય, અનેક પ્રકારનો આ બધા સૂક્ષ્મ ભાવો છે એ બધા શરીર સાથે જોડાયેલા છે, કારણ કે શરીર છે ત્યાં સુધી જ આ બધું છે. બળનો આઠ પ્રકારના મદ કીધા છે એ બધા શરીર સંબંધી છે, શરીરની બહાર એક મદ નથી. સંકિતને એક પણ મદ ન હોય એમ કૃપાળુદેવે લખ્યું છે. તો અહીંયા કે છે એને કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા ન હોય, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે આ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. આજ્ઞાઓ જ્ઞાની પુરુષ જ સદગુરુ થઈ શકે, આવો જ્ઞાની પુરુષ જ સદગુરુ હોઈ શકે, અને આવો જ્ઞાની પુરુષ સદગુરુના રૂપમાં જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે જ જીવ જેના ચરણારવિંદે સેવે છે એની દશાને પામે છે. પણ જો ઓછી દશાનો પુરુષ પકડાય તો ઓછી દશા થાય, પછી આપણે ફેલ જાય એમાં આપણે પછી કોને દોષ દેવાનો, આપણે ફેલ જાય શું કરવાનું. તો કે છે એ ઉપરથી તમે વિચારો અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. મુનિશ્રી ઉપર લખે છો, ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો, બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં, વિકલ્પથી પણ નહીં. લાગે તો જણાવજો, જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. આ કૃપાળુ દેવ છે, મુનિશ્રીને લખે છે કે તમને જો બીજો કંઈ યોગ્ય લાગે તો અમને જણાવજો. યોગ્ય લાગે કહી શકાય છે, પણ અમને એમ લાગે છે કે આ સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં. માર્ગ એવો છે. એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું કે સૌથી પ્રથમ તો કયો આપણે દેન ધણી માથે ક્યારે કુળગંજે નરખે, એવો દેન ધણી માથે રાખીએ. હવે એને શું પરવા હોય, આવો ધણી હોય તો ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે, એની સમ્યક પ્રતીતિ, એના પ્રત્યેનો અચળ પ્રેમ, અને એ ન થવામાં આપણો સ્વચ્છંદ, અને એ સ્વચ્છંદના સ્વરૂપને ઓળખવું, એની સાથે રહેલી પ્રતિબદ્ધતા કેવી છે, સ્વજન સંબંધી કુટુંબનું બંધન છે, દેહાભિમાનનું બંધન છે, લોક સંબંધી બંધન છે, અને સંકલ્પ વિકલ્પ રૂપી પોતાની વિચારણા જે છે એનો પણ એક મમત્વ હોય છે, એનો પણ એક આગ્રહ હોય છે, એનો પણ એક રાગ હોય છે. દરેકને પોતાના મતનો પણ રાગ થઈ જતો હોય છે, આગ્રહ હોય છે. આ મુક્ત દશા, કાયા અને આત્માની મુક્ત દશા, કાયાની દશા, વક્ષ દશા, આહાર વિહારમાં નિયમિત છે, આત્માને બાધન કરતા નથી, બપોરે ચર્ચામાં આવી ગયું છે. વચન કોઈ આગ્રહ નથી, મન ઉદાસીન છે. આ ત્રણ યોગ એ વર્તે છે. સંયમ ના હે તુથી યોગ પ્રવર્તના, રૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અહીં સુધી અપ્રતિબદ્ધ પણું છે. ત્રણ યોગ, મન વચનના કાયાના યોગ, પણ સ્વરૂપનો લક્ષ અને જિનેશ્વરની આજ્ઞા, એ સિવાય નહીં. આ અપ્રતિબદ્ધપણું છે. આવા પુરુષની ખોજ કરવી, આવા પુરુષનું શરણ લેવું, આના આશ્રય માર્ગ પ્રમાણે આની પ્રતીતિ કરો, આના પ્રત્યે અચળ પ્રેમ કરો, એ વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ સંભવિત નથી. અને આને પામવામાં સ્વચ્છંદ ન હોવો જોઈએ. સ્વચ્છંદ છે એટલે આપણે સાચા પુરુષને મેળવી શકતા નથી. સાચો પુરુષ નથી મળતો એનું એકમાત્ર કારણ હોય ખોજનાર ખોટો છે. મુમુક્ષુના નેત્રો ખોટા છે, હજુ એની મુમુક્ષુતાના નેત્રો હજી આપણને દ્રષ્ટિ આવી નથી, એટલે આપણને મહાત્મા ઓળખાતા નથી. પછી મહાત્મા તો કેવડાવનારા ગમે તે હોય, આપણે ઓળખતા નથી. આ દશા કરવી પડશે. આવો મુક્ત ભાવથી મહાત્માને ઓળખીએ તો અનંતકાળથી જે માર્ગ નથી મળ્યો એનું કારણ પ્રભુ કહે છે, માર્ગના દાતાને તું હજી શોધી શકતો નથી. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. મોક્ષ સુલભ છે, દાતા દુર્લભ છે. મોક્ષ અપાવે એવો કોઈ તરણ તારણ હોય એને અમે જાણીએ છીએ. બસ આવા પુરુષની શોધમાં આપણી દ્રષ્ટિ નિર્મળ બને, અધિકૃત બને, એવી સાથે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સુખધામ અનંત સુસંત ચહિ દિન રાત્રિ.